ઓમ શાંતિ. આપ સૌ ખેતરની અંદર જુદા જુદા પ્રકારની ખેતી કરતા હશો, જેમાં ક્યારેક બાજરી, ક્યારેક ઘઉં, ક્યારેક મકાઈ, ક્યારેક જીરું, આવું જુદા જુદા પ્રકારનું વાવતા હશો. પરંતુ આજે આપ સૌને એક નવા પ્રકારની ખેતી કરવાનું અહીંયા શીખવવામાં આવશે, જેનું નામ છે કર્મોની ખેતી, જેનાથી એક જન્મ નહીં પરંતુ અનેક જન્મ સુધી આપ સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકશો. પેલી ખેતીની અંદર પણ જો સારો પાક થાય તો પૈસા સારા મળે અને આપણે ખુશી આનંદનો અનુભવ કરી શકીએ, એ જ પ્રમાણે જો આપણા કર્મો શ્રેષ્ઠ હોય તો અનેક જન્મ સુધી એનું ફળ પ્રાપ્ત થાય છે. તો એવી કર્મોની નવા પ્રકારની ખેતી આપણને સૌને શીખવશે આપણા ભારતીબેન, જેમને આપ દરરોજ જુઓ છો પણ કદાચ નામ પણ ખબર નહીં હોય. દરેક ગામડાઓ સુધી, જનજન સુધી એ પ્રભુનો સંદેશ આપવા માટે બચપનથી જ જ્ઞાનમાં છે. 27 વર્ષથી આપ સમર્પિત છો અને ગ્રામીણ વિકાસ પ્રભાગના ખૂબ જ સક્રિય કાર્યકર્તા છો અને આવા ડેરીના અનેક પ્રોગ્રામોનું આપ સફળ સંચાલન કરી રહ્યા છો. વર્તમાન સમયની અંદર પાલનપુર બાબાનું જે ઘર છે, જેને અમે સૌ સેન્ટર કહીએ છીએ, એ સેન્ટરનું પણ આપ સ્વરૂપે સંચાલન કરી રહ્યા છો. તો હવે આપ સૌને ભારતીબેન કર્મોની ખેતી શીખવાડશે. હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ.
ઓમ શાંતિ. આપણે બધા ખેતી દ્વારા અનાજ પેદા કરી અને દેશને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. કર્મોની ખેતી દ્વારા આપણે આપણા જીવનને નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી તુલ્ય બનાવી શકીએ છીએ. એ ખેતીથી તો આપણે બધા પરિચિત છીએ. એની વિધિ પદ્ધતિ, એની પાછળ મહેનત એ આપણે બધા કરી રહ્યા છીએ. પરંતુ એના દ્વારા જે આપણને અર્થ, ધન પ્રાપ્ત થાય છે, એ માત્ર આ જ જન્મ કે આ જ જીવન માટેનું છે. પણ આ જીવન પછી શું, એ અનેક જન્મ સુધી ચાલે એવી ખેતી આપણે આપણા જીવનમાં કરીએ, અને એ છે કર્મ. આપણે આપણા કર્મને શ્રેષ્ઠ બનાવવા માટેની વિધિ શું છે, કર્મના પ્રકાર શું છે, કર્મના સિદ્ધાંત શું છે, આ દરેક વાતોને ખૂબ જ ઊંડાણપૂર્વક જોઈશું. આમ તો કર્મનો સિદ્ધાંત એ ખૂબ જ ગુહ્ય છે. જેટલા આપણે એમાં ઊંડા જઈશું એટલા જ આપણે એને વધારે સારી રીતે સ્પષ્ટ સમજી શકીશું. તો આવી કર્મની ખેતી, જેમ પેલી ખેતીની અંદર ભૂમિ અગર જો કઠણ હોય તો આપણે કઠણ ભૂમિમાં બીજ નાખીએ તો આપણે એ બીજ ઉગી શકતું નથી કે ફળ આપણે મેળવી શકતા નથી. એટલે સૌથી પહેલા એ ધરતીને ખેડ દ્વારા ખેડી એને નરમ કરવામાં આવે છે, અને નરમ ભૂમિમાં બીજ નાખીએ તો જ એ બીજ અંકુરિત થઈ શકે છે. તો આપણે પણ આ દેહ જે છે એ ધરતી છે, કારણ કે આજે આપણે જે બહુ આત્માની વાતને સ્પષ્ટ રીતે સમજ્યા કે આપણે ખરેખર આત્મા છીએ અને આ દેહ, આ દેહને ચલાવવાવાળી ચૈતન્ય શક્તિ આત્મા છે અને કર્મ કરનાર આત્મા છે, પણ આ દેહ એક માધ્યમ છે જેના દ્વારા આત્મા કર્મ કરે છે. એટલે આ દેહ એક ધરતી છે. આ દેહરૂપી ધરતીને આપણે સૌથી પહેલા જ્ઞાન જે છે એનું ચિંતન મનન એનું હળ ચલાવીશું. જેટલા આપણા જ્ઞાનયુક્ત વિચારો હશે એટલી જ આપણી ભૂમિ એ નરમ બનશે, અને ત્યાર પછી આપણે બીજ નાખવાનું છે. એ બીજ કયું? બીજ હંમેશા જેટલું સારું હોય, જેટલું શક્તિશાળી હોય, એટલું જ એ સારા ફળ આપી શકે છે. તો આપણે પણ કયું બીજ નાખવાનું છે? સારા વિચારોનું બીજ. જો સડેલું બીજ ધરતીમાં નાખીએ તો એ ક્યારે ઉગતું નથી. ફૂટી ગયેલું બીજ ધરતીમાં નાખીએ એ પણ ક્યારે ઉગતું નથી. જેમ જુવારનો દાણો તમે ધરતીમાં નાખશો તો એ ઉગશે, પણ જુવારની ધાણી ફોડી દીધી પછી એને તમે ધરતીમાં નાખશો તો એ નથી ઉગી શકતી. એટલે આપણે પણ આપણા જે સારા સંકલ્પો છે એનું બીજ નાખવાનું છે. જેમ આપણે બધા અહીંયા શાંતિવનમાં આવ્યા છીએ, ખૂબ જ શાંતિ આનંદ અને સુખની અનુભૂતિ કરી રહ્યા છીએ, આપણને આ શાંતિવનમાં આવીને એક અંદરથી એવો સંકલ્પ જાગ્રત થયો હશે કે આપણે અહીંયાથી ઘરે ગયા પછી પણ આપણે આપણા જીવનની અંદર આવી જ શાંતિ, આવી જ સ્વચ્છતા એ જાળવીને રાખીશું. એટલે આ એક સારો સંકલ્પ છે. આ સારા સંકલ્પનું બીજ નાખીએ, પણ બીજ માત્ર વાવી દેવાથી એ ફલીભૂત નથી થતું. બીજ વાવ્યા પછી આપણે એને રોજ પાણી આપવું પડતું હોય છે. બીજ વાવી દીધા પછી આપણે નિરાંતે સૂઈ જઈએ, મહિને બે મહિને એની ખબર લેવા જઈએ તો એનો કોઈ અર્થ નથી. એ બીજ અંદર ને અંદર સુકાઈ જશે. એટલે આપણે પણ જે સારા શ્રેષ્ઠ વિચારોના બીજ નાખીએ છીએ એના પછી એને શું જોઈશે? પાણી. એ પાણી કયું? જ્ઞાનનું પાણી. સતત આપણને જો એ જ્ઞાનનું પાણી મળતું રહેશે, જ્ઞાનથી આપણે એ બીજને સિંચતા રહીશું, તો શું થશે? એ બીજ ધીરે ધીરે બહાર આવશે, આપણા જીવનમાં એ વાતો દેખાશે. અને માત્ર પાણી એ જ નહીં, પણ સાથે સાથે એને સૂર્યનો પ્રકાશ એની પણ જરૂર પડતી હોય છે. જો આપણે એવા સ્થાન પર કંઈ વાવ્યું હોય જ્યાં સૂર્યનો પ્રકાશ ના પડતો હોય તો એનો વિકાસ નથી થતો હતો. એટલે જ્ઞાનનું પાણી અને સૂર્યનો પ્રકાશ આ બંનેના બળથી જ બીજ અંકુરિત થતું હોય છે. તો જ્ઞાનનું ચિંતન અને આવતીકાલે જે તમે પરમાત્માનો પરિચય પ્રાપ્ત કરશો, જે જ્ઞાન સૂર્ય છે એની સાથે આપણા બુદ્ધિના યોગને લગાવીશું અને એના પ્રકાશને આપણે પ્રાપ્ત કરતા રહીશું, એની શક્તિને આપણે પ્રાપ્ત કરતા રહીશું, તો એ જ્ઞાનનું ચિંતન અને જ્ઞાનનું પાણી, જ્ઞાન સૂર્યનો પ્રકાશ અને સાથે સાથે આપણે ખાતર પણ નાખતા હોઈએ છીએ ફળદ્રુપતા માટે, તો આપણે કયું ખાતર નાખીશું? તન મન અને ધનથી જે સેવા કરીશું, તો જે સેવા છે એ આપણા બીજને વધારે ફલીભૂત થવા માટે એને એક શક્તિ પ્રાપ્ત થશે. તો તન મન અને ધનથી કરેલી સેવા એ આપણા બીજનું ખાતરનું કામ કરશે. અને ત્યારબાદ આપણે એવી દવાઓ પણ, જંતુનાશક દવાઓ નાખતા હોઈએ છીએ. આપણે બહુ બચાવ કરતા કરતા ફળ લેતા હોઈએ છીએ બીજનો, અને એ દવાઓ એટલા માટે નાખીએ છીએ કે કોઈ પણ કીટાણુ, કોઈ પણ એવા જંતુ, એવો રોગ એને ન લાગી જાય જેથી એ બધું સુકાઈ જાય, ફળ ન મેળવી શકીએ, માટે એવી દવાઓ પણ નાખવામાં આવતી હોય છે. એ દવા કઈ છે? કારણ કે અહીંયા તો આપણને આ સુંદર વાતાવરણ મળ્યું છે, એટલે આ સુંદર વાતાવરણની અંદર આપણને ખૂબ સારા વિચારો આવતા હશે. આપણે જઈને ડેરીને સ્વચ્છ બનાવીશું, દૂધ સ્વચ્છ રાખીશું, આ એક સુંદર વિચાર છે. પણ અહીંથી ગયા પછી તમે જ્યારે એ સ્વચ્છતાને જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરશો, તો ઘણા બધા પરિબળો એવા આવશે જે તમને અટકાવશે. કોઈ એવા ટોન્ટ પણ કરશે કે આ ક્યાં જઈને આવ્યા છે, શું શીખીને આવ્યા છે, બહુ મોટી વાતો કરે છે, બહુ સ્વચ્છ થઈ ગયા, બહુ શાંતિમય બની ગયા, બદલાઈ ગયું જીવન. આવા પ્રકારની વાતો એ આપણા મનના વિચારોને શું કરશે? ઢીલા પાડશે કે આ લોકો બોલે છે, જવા દો ને, હવે આ આપણે નથી કરવું. એટલે જે સારા સંકલ્પો છે એને તોડી પાડવા માટે અનેક પરિબળો એ કામ કરશે. પણ એ અનેક પરિબળોની વચ્ચે આપણે પોતે પોતાના માટે શુભ ભાવના અને શુભ કામના એની દવા નાખતા રહીએ, અને આ પરિબળો રૂપી કીટાણુ આપણા બીજને સમાપ્ત ન કરી દે, એટલે સતત આપણે પરમાત્મા પિતાને પણ કહેતા રહીએ અને પોતે પણ અંદરથી શુભ ભાવના અને શુભ કામના પોતાના પ્રત્યે રાખતા રહીશું, તો આવા કોઈ પરિબળોની અસર આપણી ઉપર નહીં થઈ શકે. અને ત્યારબાદ એ પાક તૈયાર થતો હોય છે, છોડ તૈયાર થતો હોય છે, એની સાથે સાથે ઘણું બધું વધારાનું ઘાસ પણ બહાર નીકળતું હોય છે, જેને આપણે નિંદણ કહીએ છીએ. કારણ કે જો એ ન કરવામાં આવે તો ખરેખર જે છોડને આપણે તૈયાર કરવા માંગીએ છીએ, જેના ઉપરથી આપણે પાક લેવા માંગીએ છીએ, એને શક્તિ મળવાની જગ્યાએ વધારાનું ઘાસ છે એને પોષણ મળે, અને જેને આપવા માંગીએ છીએ એને પોષણ ન મળે, એટલા માટે આપણે એ વધારાનું ઘાસ કાઢી નાખતા હોઈએ છીએ, તો આપણે પણ આપણા જીવનની અંદર જે ફળ છે કયા આવે છે, દિવ્ય ગુણ. દિવ્ય ગુણ એટલે નમ્રતા છે, સહનશીલતા છે, ધૈર્યતા છે, આવા ગુણોનો વિકાસ આપણા જીવનમાં થાય છે. અને આવા ગુણોનો વિકાસ થતો હોય એની સાથે સાથે કેટલાક અવગુણો પણ નાના નાના સ્વરૂપમાં બહાર નીકળતા હોય છે. અને એ અવગુણ છે અભિમાન. ઘણી વખત બહુ ગુણો આવી જાય, વધારે જ્ઞાની થઈ જઈએ તો આપણને શું થાય, હું બહુ ગુણવાન છું, હું બહુ જ્ઞાની બની ગયો, મારી હું બહુ શક્તિશાળી છું, આવા પ્રકારનું એવું સૂક્ષ્મ અભિમાન રૂપી જે વધારાનું છે એ બહાર નીકળતું હોય છે. તો એ આપણે ધ્યાન રાખીએ અને આવું જરા પણ બહાર નીકળે તો એનું આપણે નિંદણ કરી નાખીએ. અને સાથે સાથે જ્યારે પાક સંપૂર્ણપણે તૈયાર થઈ જતો હોય છે ત્યારે આપણે સેનાથી બચાવ કરીએ છીએ, જીવજંતુથી બચાવ કર્યો, વધારાના ઘાસના પોષણથી એનો બચાવ કર્યો, અને પછી એ પંખીઓથી પણ આપણે એને બચાવતા હોઈએ છીએ. કે પાક તૈયાર થઈ ગયો, આપણે લેવાનો છે, એની જગ્યા પર કોઈ પશુ પંખી જો એને ખાવા લાગશે તો શું થશે, આપણને જે મળવો છે એ પાક ન મળી શકે. એટલે એના માટે આપણે ખેતરમાં ચાડીઓ ઊભો કરતા હોઈએ છીએ અને એના દ્વારા આપણે પાકનું રક્ષણ કરતા હોઈએ છીએ. એવી જ રીતે જે માયારૂપી પશુ પંખી છે, જેમ શાંતિનો સંકલ્પ તો કર્યો પણ ક્રોધ આવવાની ચોક્કસ કોશિશ કરશે, જે દિવસે તમે સંકલ્પ કરશો કે આજે સંપૂર્ણ શાંતિમાં રહેવું છે એ જ દિવસે વધારે એવી કંઈક વાત બનશે જે આપણને ક્રોધિત કરવા માટે નિમિત્ત બનશે. તો આવા છેક સુધી મેળવેલા પાકને ખતમ કરવા માટે માયારૂપી પંખી એ પાકને સમાપ્ત કરવા માટે આવતા હોય છે. તે વખતે આપણે પોતાની જાત ઉપર સંપૂર્ણ અટેન્શન, કે ગમે તે થઈ જાય મારે મારી શાંતિને છોડવી જ નથી, આવું સંપૂર્ણ અટેન્શન રૂપી ચાડીઓ આપણા જીવનમાં હશે તો આપણો એનાથી પણ બચાવ થઈ શકશે. અને પાક લીધા પછી આપણે એને માત્ર આપણે આપણા ઘરમાં જ નથી રાખી મૂકતા, પણ આપણે શું કરીએ છીએ, એને માર્કેટ સુધી પહોંચાડતા હોઈએ છીએ. શા માટે, એનું જો માર્કેટિંગ થાય તો જ આપણને અર્થ મળી શકે છે, ધન મળી શકે છે, કમાણી થઈ શકે છે. જો એનું માર્કેટિંગ ના થાય તો આપણને કમાણી નથી થતી. તો આપણે પણ જે ગુણોને પ્રાપ્ત કર્યા છે, શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, મધુરતા છે, આવા ગુણો પોતાના સુધી સીમિત ન રાખીએ પણ આવા ગુણો બીજાના જીવનમાં કેળવાય એવા પ્રયત્ન આપણે કરીએ. અને જ્યારે બીજાના જીવનમાં પણ આવા ગુણો કેળવાશે તો એના ફળ સ્વરૂપે આપણી જે કમાણી છે, અંદરની કમાણી થતી હોય છે. અને જ્યારે આવું ધન પ્રાપ્ત થતું હોય છે ત્યારે આપણને આપણા જીવનમાં ખુશી થતી હોય છે. એમ આ કર્મની કમાણી પણ એવી છે કે જેટલી આપણે કરતા જઈશું, જેટલા એમાં ઊંડા ઉતરતા જઈશું, એનું ફળ આપણને શું પ્રાપ્ત થશે, જીવનની જે ખુશી છે, જીવનનો જે આનંદ છે, એ આંતરિક આનંદ, આંતરિક ખુશી એ વધતી જશે, ઘટશે નહીં, અને એ જ આપણા અનેક જન્મ સુધી ચાલવાનું છે. આવી એક નહીં પણ અનેક જન્મની આપણે કમાણી કરી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે જોઈશું કે સંકલ્પ, બોલ અને કર્મ કહે છે ને કે બીજ એ શું છે? સંકલ્પ એ બીજ છે, બોલ એ ફૂલ છે અને કર્મ એ ફળ છે. સારું ફળ લેવા માટે આપણે હંમેશા મનમાં સારા જ વિચારો કરવા જોઈએ. જેવા વિચારો એવી જ વાણી, જેવી વાણી એવું કર્મ હોય છે. એટલે બીજ એ સંકલ્પ છે. સારા વિચારો કરીશું તો સારા બનીશું, ખોટા વિચારો કરીશું તો ખોટા બનીશું. તો આપણે આપણી વાણીને મધુર બનાવી છે, વાણીને શ્રેષ્ઠ બનાવી છે, તો પણ આપણે આપણા સંકલ્પને શ્રેષ્ઠ બનાવવા પડશે. આમે જીવનની અંદર કોઈ પણ કર્મ કરવું છે તો એની શરૂઆત ક્યાંથી થાય છે? વિચારથી થાય છે. કોઈ પણ કર્મ કરવા માટે પહેલા વિચાર આવતો હોય છે, પછી આપણે બીજાની આગળ એ વિચારને વ્યક્ત કરતા હોઈએ છીએ અને પછી જ કર્મમાં આવતા હોઈએ છીએ. તો બીજ એ સંકલ્પ છે, બોલ એ ફૂલ છે અને કર્મ એ ફળ છે. અને આવી જ રીતે આપણું જે કર્મના સિદ્ધાંત છે અને એ કર્મના સિદ્ધાંત ત્રણ સત્ય સિદ્ધાંત છે, જે સત્ય પિતા પ્રભુ રચિત સિદ્ધાંત છે, એમાં કોઈ જ ફરક પડી શકતો નથી. સૌથી પહેલો સિદ્ધાંત છે, જો કરેગા સો પાએગા, એટલે જે કરશે એ જ પામશે. બીજા શબ્દોમાં કહીએ તો જે વાવે એ જ લણે, જે ખાડો ખોદે તે પડે. એટલા માટે ગીતામાં પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે આત્મા એ પોતાનો જ મિત્ર છે અને પોતાનો જ શત્રુ છે. તો જે કરે છે એ જ પામે છે. હું કરીશ એ મને જ મળશે, તમે કરશો એ તમને જ મળશે. એકના કરવાથી બીજાને મળતું નથી. ક્યારેક ક્યારેક સેવાની દ્રષ્ટિથી બધે જવાનું થતું હોય તો ઘણી વખત બહેનો આવતા હોય, ભાઈના આવતા હોય, પૂછતા હોઈએ કે ભાઈ તમે કેમ નથી આવતા, તો જવાબ મળતો હોય. ક્યાં તો ભાઈ આવતા હોય અને બેન ના આવતા હોય તો જવાબ શું મળે? કે એ આવે છે એટલે અમને મળી જશે. પણ આ કર્મની બાબતમાં તો એવું છે કે જે ભગવાનને યાદ કરશે એને શક્તિ મળશે. હું યાદ કરીશ અને શક્તિ તમને મળશે એ નથી બનવાનું. તમે યાદ કરશો અને મને શક્તિ મળશે એવું નથી. એમાં કોઈનો ભાગ નથી હોતો. એટલે જે કરે એને જ પ્રાપ્ત થતું હોય છે. બીજો કર્મનો સત્ય સિદ્ધાંત છે, જેવું કરીશું એવું પામીશું, જેવું વાવીશું એવું લણીશું. આપણે બાજરી વાવીશું તો ઘઉં મેળવી શકીશું? ના, એની ઉપર એનો જ દાણો આવશે, આંબો વાવીશું અને ચીકુ મેળવીશ એવું બનશે નહીં, એની ઉપર કેરી જ આવશે। એટલે આ વિજ્ઞાનનો પણ સિદ્ધાંત છે, એક્શનનું રિએક્શન। એક બોલ છે એને આપણે ધરતી પર નાખીએ છીએ તો એ બોલ પાછો ક્યાં આવે છે? આપણી જ પાસે આવતો હોય છે। એટલે આ એક કર્મનો સત્ય સિદ્ધાંત છે, જેવું કરીએ તેવું પામીએ, જેવું વાવીએ તેવું લણીએ। પણ આ સિદ્ધાંતની અંદર ક્યારેક ક્યારેક આપણા મનમાં પ્રશ્નો ઊભા થતા હોય છે। ઘણી વખત આપણને એવું જીવનમાં જોવા મળતું હોય છે કે કોઈ ખૂબ જ ભગવાનને યાદ કરે છે, બધાના માટે ખૂબ સારી ભાવનાઓ રાખે છે, બધાને જીવનમાં મદદ કરે છે, ખૂબ સારું કરે છે, પણ એનું ફળ એને સારું નથી મળતું। જેને આપણે શું કહીએ છીએ કે નસીબમાં યશ નથી। બધાના માટે કરીએ છીએ પણ નસીબમાં યશ નથી। અને ઘણા એવા છે, ખોટું કરે ગમે તે કરે તોય એને બધું મળ્યા કરતું હોય છે। ત્યારે આપણને એવો સંકલ્પ ચાલતો હોય છે કે આ ભગવાને ખોટી રચના કરી છે, આવું ન હોવું જોઈએ। પણ ભગવાન ક્યારે કોઈ ખોટી રચના કરતો જ નથી। એનો જે સિદ્ધાંત છે એ તો સત્ય જ છે, પરંતુ અહીંયા એ આપણો જે કર્મનો સિદ્ધાંત કામ કરી રહ્યો છે એ માત્ર એક જન્મનો નહીં પણ એ ઘણા બધા જન્મોનો એ સિદ્ધાંત કામ કરી રહ્યો છે। અને એ કર્મ જેને આપણે કહીશું સંચિત કર્મ। કેટલાક આપણા જીવનના એવા કર્મ છે જે ઘણા જન્મના ભેગા થયેલા હોય છે। જેની મને એક વાત યાદ આવે છે, એક વખતે બે મિત્રો હતા, એ રસ્તામાં જઈ રહ્યા હતા। એક પહેલો મિત્ર એ ખોટા કર્મ કરતો હતો, બીજો જે છે એના ખૂબ સારા કર્મ હતા। બંને જ્યારે રસ્તામાં ચાલતા ચાલતા જાય છે તો જે ખોટા કર્મ કરી રહ્યો છે એને સોના મોર મળે છે, અને જે સારા કર્મ કરી રહ્યો છે એને પગમાં કાંટો વાગે છે। તો બંનેને પ્રશ્ન થાય છે, આ તો ઊંધું થયું। પછી બંને ભગવાનની આગળ જાય છે અને વાત મૂકે છે પોતાની કે આવું કેમ। તો ભગવાન એમના કર્મનો ચોપડો ખોલે છે અને કહે છે કે આ જીવનની અંદર અત્યારે હમણાં જે ખોટા કર્મ કરી રહ્યા છે એમના આગલા જન્મના ખૂબ જ પુણ્ય બોલે છે, પણ આ જન્મના એણે ખોટા કર્મ કર્યા એટલે એનું પુણ્ય કપાતું ગયું। કપાતા કપાતા એના જીવનમાં કેટલું પુણ્ય રહી ગયું? એક સોના મોર જેટલું જ પુણ્ય રહી ગયું। એ સોના મોર મળી એટલે હવે એનું પુણ્ય પૂરું થઈ ગયું, હવે એનું પાપનું ખાતું શરૂ થશે। પછી જે સારા કર્મ કરી રહ્યો છે એને એનો ચોપડો ખોલીને કહે છે કે આગલા જન્મોના ખૂબ પાપ બોલે છે, પણ આ જન્મમાં જે પુણ્ય કર્મ કર્યા છે એટલે પાપ કપાતા કપાતા કેટલું રહી ગયું? એક કાંટા જેટલું રહી ગયું। જે કાંટો વાગ્યો એટલે આજથી એ પાપનું ખાતું પૂરું થયું, હવે પુણ્યનું ખાતું શરૂ થયું। એટલે આવા અનેક જન્મના ભેગા થયેલા જે કર્મ છે એ પણ કાર્ય કરતા હોય છે। એટલે સિદ્ધાંત ખોટો નથી, ઘણા એવું પણ વિચારતા હોય છે, આપણે તો ગમે તે કરીએ આપણું ભાગ્ય બહુ સારું છે, પણ આ વાત ખોટી છે। ભાગ્ય ક્યાંથી બન્યું? ભગવાને કે ભાગ્ય વિધાતાએ એકનું ભાગ્ય સારું લખ્યું, બીજાનું ભાગ્ય ખોટું લખ્યું? શું આવો અન્યાય કર્યો? અન્યાય કર્યો? ના, ભગવાને ભાગ્ય નથી લખ્યું। ભાગ્ય બનતું હોય છે કર્મથી। કદાચ એવું લાગે છે કે આપણે તો કશું નથી કરતા તોય બધું સારું છે, આ કોઈ આગલા જન્મમાં સારા કર્મ કરેલા છે એના ભાગ્યના કારણે મળી રહ્યું છે। પણ જો અત્યારે આપણે કશું નહીં કરીએ તો એક સમય તો એવો આવવાનો જ છે કે આગલા જન્મનું ભાગ્ય એ પૂરું થઈ જશે, પછી શું? એટલે સારું ભાગ્ય છે એનો મતલબ એવો નથી કે આપણે કંઈ કરવાનું નથી, હજુ આપણે સારા કર્મ કરતા જઈશું તો આપણું આગલું ભાગ્ય પણ વધારે સારું બનતું જશે। તો ભાગ્ય એ આપણા કર્મથી જ બનતું હોય છે। અને ત્રીજો સિદ્ધાંત જે છે કર્મનો, એ બતાવ્યો છે કે જેટલાનું એટલું, જેટલું કરીશું એટલું જ મળશે, જેટલું વાવીશું એટલું જ લણીશું। એક વીઘા ખેતરની અંદર જેટલી વાવણી કરી હશે એના પ્રમાણમાં એટલું જ મળશે, થોડો ઘણો કદાચ બીજાને આપણામાં ફરક હશે, પણ પાંચ વીઘાની ખેતી અને એક વીઘાની ખેતી એમાં ફરક તો રહેવાનો જ છે। એટલે જેટલાનું એટલું જ મળતું હોય છે આ પણ એક કર્મનો સાચો સિદ્ધાંત છે। એની એક ઉદાહરણથી આપણે એક એ વાતને સ્પષ્ટ સમજીશું કે એક વખતે એક શેઠ હતા, એ ખૂબ ધનાઢ્ય હતા, બધા જ પ્રકારથી એ સુખી હતા, કોઈ પણ કમી એમના જીવનમાં નહોતી, પણ એમના રોગ એટલા બધા હતા કે બધું જ હોવા છતાં એ પોતે કંઈ સારું ખાઈ ન શકે, તળેલું ના ખાઈ શકે, બીપી હતું ગળ્યું ના ખાઈ શકે, ડાયાબિટીસ હતું, એટલે બધું હોવા છતાં પણ એ કશું ખાઈ ન શકે। આ કયું કારણ? સારા કર્મનું ફળ કે ધન દાન કર્યું એટલે ધન મળી ગયું, પણ સાથે આટલી બીમારી કેમ મળી? તો એનું કારણ એ હતું કે આગલા જન્મની અંદર ધન દાન કર્યું એટલે ધન મળ્યું, પણ ધન દાન કર્યા પછી એમને જે સંકલ્પ ચાલ્યા, મેં આટલું આપ્યું, મેં આટલું આપ્યું, મેં આટલું આપ્યું, મેં કર્યું, તો એનું ફળ શું મળ્યું? આમ તો કહેવાય છે ને કે જમણો કરે ડાબાને ખબર ન પડે, અને જે કરીએ એ બોલીએ નહીં, જે કરીએ એના વિચાર ના કરીએ તો જ પૂરું ફળ મળે। પણ કર્યા પછી આવા વિચારો કરવાથી એ પૂરું ફળ ન મળ્યું, એટલે ધન દાન કર્યું એનું ફળ ધન તો મળ્યું, પણ જે પેલા વિચારો કર્યા મેં આટલું કર્યું એનું ફળ પણ એમને મળ્યું, એ બીમારી મળી। એટલે જે કર્યું, જેટલું કર્યું એનું એટલું જ પ્રાપ્ત થાય છે। તો આ ત્રણ કર્મના સત્ય સિદ્ધાંત છે, અને સાથે સાથે કર્મ જે છે એ ત્રણ પ્રકારના કર્મ છે, અને આ કર્મ જે છે એ સમય પ્રમાણે પરિવર્તનશીલ છે। સદાના માટે એક જ કર્મ એક પ્રકારનું નથી રહેતું, અને સાત્વિક, રાજસિક અને તામસિક। સાત્વિક કર્મ એટલે સંપૂર્ણ સદગુણો દ્વારા થયેલું કર્મ એને આપણે સાત્વિક કર્મ કહીશું. રાજસિક કર્મ એટલે જેમાં સદગુણ અને દુર્ગુણ બંને ભેગા છે એ રાજસિક કર્મ છે, અને સંપૂર્ણ દુર્ગુણ દ્વારા થયેલું કર્મ એને આપણે તામસિક કર્મ કહીશું, જેને બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ કે આજે માનવમાં માનવતા નથી રહી. અને એ માત્ર એક જ ક્ષેત્રની વાત નથી, આપણે જોઈએ છીએ કે જીવનના દરેક ક્ષેત્રની અંદર આવું કર્મની અંદર પરિવર્તન આવતું ગયું છે. અને અત્યારે તો એટલી હદ સુધી પરિવર્તન આવી ગયું છે એ આપણે બહુ સારી રીતે અનુભવ પણ કરી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે એક ડોક્ટરની વાત કરીએ એટલે માત્ર એ જ ક્ષેત્રમાં આવું છે એવું નથી, પણ એક ઉદાહરણ તરીકે સમજીએ તો પહેલાં ગામની અંદર કોઈ પણ બીમાર પડે અને ડોક્ટરની પાસે જાય તો એ ખૂબ જ માનવતાથી, દયાની ભાવથી ખૂબ સારી રીતે એની એ દર્દીની સારવાર કરે. એટલે એ કર્મની એક સાત્વિકતા હતી. ધીમે ધીમે એમાં પરિવર્તન આવ્યું અને પછી જ્યારે કોઈ પણ દર્દીને લઈને જાઓ તો પહેલાં એ પોતાની ફી બતાવશે કે મારી આટલી ફી છે, અને દર્દીને જોશે ખરા પ્રેમથી, પણ એ ફીની વાત કરે એટલે સાત્વિકતા પણ છે અને દુર્ગુણ અને અવગુણ બંનેની સાથે એનું કર્મ છે, એટલે એને આપણે રાજસિક કહીશું. ધીમે ધીમે એ કર્મમાં વધારે પરિવર્તન આવ્યું અને હવે કોઈ આપણે આવી રીતે દર્દીને લઈને જઈએ તો એ સીધું જ કહેશે પહેલાં આટલા પૈસા આપો પછી જ દર્દીને જોવામાં આવશે, એની સારવાર થશે. એટલે આ શું છે? તામસિક કર્મ. આવા જીવનના દરેક ક્ષેત્રની અંદર કર્મમાં પરિવર્તન થયું છે. અને ફરી આ એક સાયકલ છે, ચક્ર છે, એટલે ફરી પાછું આપણે જવાનું છે સાત્વિક કર્મ તરફ. અને સાત્વિકતાને પ્રાપ્ત કરવા માટે જ આપણે આપણા જીવનમાં ગુણોનો વિકાસ કરીશું તો ફરી પાછા આપણે એ સાત્વિકતા તરફ પહોંચી જઈશું. એટલે કર્મ એ સમય અનુસાર પરિવર્તનશીલ છે. કર્મ એના ત્રણ પ્રકાર છે, એ છે અકર્મ, વિકર્મ અને સુકર્મ. અકર્મ એ એવા કર્મ છે જે શૂન્ય થઈ જાય છે, એમાં માઇનસ પણ નથી અને પ્લસ પણ નથી, કોઈ એકાઉન્ટ, કોઈ ખાતું એમાં બનતું નથી, એને આપણે અકર્મ કહીશું. અને એ અકર્મ એટલે શું? આપણે જે રોજના નિયમ પ્રમાણે, દિનચર્યા પ્રમાણે જે કર્મ કરી રહ્યા છીએ, ઉઠીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, સૂઈએ છીએ, આ જે આપણા કર્મ છે, રસોઈ બનાવીએ, ખેતરમાં જઈએ, એટલે આ જીવનના જે રૂટીન કર્મ છે એ અકર્મ છે. એમાં ન કોઈ પાપ છે, ન કોઈ પુણ્ય છે, એ વ્યવહારિક છે જે આપણે કરવાનું છે. બીજું કર્મ છે વિકર્મ. વિકર્મ એટલે એવા કર્મ જેમાં આપણું બધું માઇનસ થાય છે, જેમાં બધી બાદબાકી જ થતી હોય છે, એટલે એ છે વિકર્મ. અને આવું વિકર્મ ક્યારે થાય છે? વિકર્મ બને છે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આવા પાંચ વિકારોને વશીભૂત થઈને જે કર્મ કરીએ છીએ એ આપણું વિકર્મ બનતું હોય છે, જેમાં આપણને બહુ જ ક્રોધ આવ્યો અને ક્રોધને વશ થઈને આપણે બાળકને લાફો મારી દીધો તો આ શું છે? આપણું વિકર્મ બની જતું હોય છે. કોઈ બહુ સુખી છે એની ઉપર આપણને ઈર્ષા આવી અને આપણે એના માટે અશુભ ભાવનાઓ અશુભ વિચારો કરીએ છીએ તો આ શું બને છે? આપણું વિકર્મ બને છે. એટલે આવા વિકારોને વશ થઈને જે કર્મ થાય એ વિકર્મ બનતું હોય છે. અને બીજું છે સુકર્મ, જેમાં આપણું જમા થતું હોય છે. સુકર્મ એટલે સદગુણો દ્વારા પ્રેરિત જે કર્મ છે એ આપણું સુકર્મ બનતું હોય છે. દયાભાવ, શુદ્ધ ભાવના, આ જે આપણે રાખતા હોઈએ છીએ એ આપણું એક સુકર્મ છે. એટલે ગુણો દ્વારા પ્રેરિત કર્મ એ આપણું સુકર્મ બનતું હોય છે. આવા ત્રણ પ્રકારના કર્મ છે. અને કર્મ જે છે એના ફળ એ પણ બે પ્રકારના ફળ છે. એક એવું ફળ છે કે આપણે જેવું કરીએ છીએ એનું આપણને તરત ફળ મળતું હોય છે. અને બીજું એવું કર્મ છે કે તરત ફળ નથી મળતું, લાંબા સમય પછી આપણને ફળ મળતું હોય છે. આપણે બધા જાણીએ છીએ, ખેતીના વિષયથી પરિચિત છીએ, કેટલોક પાક કેવો હોય સિઝન પૂરતો. અત્યારે કે ઘઉંની સિઝન ચાલે છે, અત્યારે કોબીની સિઝન ચાલે છે, ગાજરની સિઝન ચાલે છે, એ ફળ કેવા? એ જલ્દી જલ્દી ઉગે, જલ્દી જલ્દી થાય અને સિઝન પૂરી થાય એટલે એ ફળ પૂરા થઈ જાય છે. અને બીજા ફળ કેવા છે? જે વર્ષો સુધી ફળ આપ્યા જ કરે એવું એવા કયા ઝાડ છે? જેમ આંબો કહેવાય ને કે વાવીએ તો પાંચ વર્ષે કેરી આવે, પણ એ વર્ષો વર્ષ સુધી ફળ આપે છે. એટલે કેટલાક ફળ એવા છે તરત નથી મળતા, વર્ષે બે વર્ષે એની ઉપર ફળ આવતા હોય, પણ એ ફળ લાંબા સમયના ચાલતા હોય છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર ક્યારેક આપણે સારું કર્યું, આપણી તરત મહિમા થઈ ગઈ, નામ થઈ ગયું, એટલે જે કર્યું એનું તરત મળ્યું. ઘણી વખત ઘણું બધું કરીએ તોય ન મળતું હોય, ત્યારે સમજવાનું કે આજે નથી મળતું પણ આ ફળ મને હું સારું કર્યા જ કરું છું તો ચોક્કસ થોડાક સમય પછી તો એનું ફળ મને સારું મળવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યાં સુધી આપણને ફળ મળે ત્યાં સુધી આપણે આપણા જીવનમાં બે ગુણને ધારણ કરવા પડશે, ધીરજ અને સહનશીલતા. તમે ધીરજ રાખો, ધીરજથી સારા કર્મ કરે જાઓ કરે જાઓ કરે જાઓ કરે જાઓ તો એક સમય તો એવો આવશે જ જે તમને ફળ આપશે જ. ન મળે એવું બનશે જ નહીં. હા, એ ચોક્કસ છે કે જો તમારી ધીરજ ખૂટી જશે અને સારા કર્મ કરવાનું અધવચ્ચેથી છોડી મૂકશો તો નહીં ફળ મેળવી શકાય. જેની મને એક વાત યાદ આવે છે, એક વખતે આવી જ રીતે એક વાંદરાનું ટોળું હતું. એ ખેતર ખેતર જાય અને બધું જ ખાઈને આવે. એક વખતે જ્યાં આવી કેરીઓનો આખું ફાર્મ હતું એમાં એ પહોંચી જાય છે, પણ માલિક ત્યાં હતો એટલે પથ્થર મારી અને એને ભગાડી મૂકે છે. બીજા દિવસે કેરી ખાવા જાય છે બીજા દિવસે પણ એવું જ બન્યું, આવું ઘણી વાર બન્યું. ત્યારે એમણે બધાએ મળીને નક્કી કર્યું કે આ શું માંગે, એક તો બીજાની પાસે જવાનું ફળ ખાવા, અને ફળ તો મળે નહીં અને ઉપરથી આપણને પથરા મળે. એટલે આપણે જ પોતાનો આવો સુંદર બગીચો લગાવીએ અને આરામથી બેસીને આપણે ફળ ખાઈશું, આપણને કોઈ કહેવાવાળું નહીં હોય. આવા વિચારથી બધા ભેગા મળ્યા અને બધાએ શું કર્યું, બીજ વાવ્યા. અને પણ કહેવાય છે ને કે એમનામાં ધીરજ નહોતી. બીજ વાવ્યા અને પછી થોડાક સમય પછી જુએ છે કે આ તો હજુ અંકુરે ફૂટ્યું નથી. થોડાક દિવસ પછી જુએ છે કે હજુ તો આટલું જ થયું છે. પછી થોડાક સમય પછી જુએ છે તો કે હજુ આટલું જ થયું છે. એટલે એમની ધીરજ ખૂટી પડી. એમને એમ થયું કે આ ક્યારે થશે, ક્યારે ફળ આવશે, આપણે ક્યારે ખાઈશું. એટલે બધાએ મળીને જે વાવેલા બીજ હતા એ ખોદી નાખ્યા. ત્યારથી કહેવાય છે કે વાંદરા ફળ પણ ફળ ખાવા જાય તો ફળ નથી મળતા પણ પથ્થર મળે છે. જો આપણે પણ જીવનમાં આવી ધીરજને ખૂટાડી દઈશું તો આપણે સારા ફળ નહીં મેળવી શકીએ. એટલે ધીરજ અને સહનશીલતાનો ગુણ એ આપણને લાંબા સમયે ફળ આપશે, પણ શ્રેષ્ઠ ફળ હશે જે આપણે વર્ષો વર્ષ સુધી ચાલે એવા ફળ ખાઈ શકીશું. કર્મ એક ગણિત છે, એનો એક હિસાબ છે. કર્મનું એકાઉન્ટ એને ક્યારે આપણે ચેક કર્યું ખરા? આપણે ઘણા વર્ષોથી ગાતા આવ્યા છીએ, કહેતા આવ્યા છીએ કે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કઈ બોલાવજો. આવા ભજનના રૂપમાં આપણે ઘણું બધું ગાતા આવ્યા, પણ ક્યારેય આપણે આપણા પોતાના તરફ નજર કરી ખરા? શું આપણે આપણા કર્મનો હિસાબ કાઢ્યો ખરા? નહીં કાઢ્યો હોય તો આજે આપણે આ હિસાબને જાણીશું પણ ખરા અને કરીશું પણ ખરા. કદાચ ન કાઢવાનું કારણ એ પણ હોઈ શકે કે આપણને એની સમજ ના હોય, તો પણ આપણે એ ન કર્યો હોય. તો એક કર્મનો હિસાબ એ શું છે? તો કર્મ એમાં પણ સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર થતા હોય છે. આપણે 100 અંક લઈએ, સમજીએ આપણા મનની અંદર 100 સારા વિચાર છે અને એમાં બીજા 5 સારા વિચાર આવી જાય તો શું થશે? સરવાળો થશે કે 100 તો છે અને બીજા 5 આવ્યા એટલે ઉમેરો થયો, સરવાળો થશે. અને એ વિચારો જે છે એને કર્મમાં મૂકીએ તો એ સીધો ગુણાકારનું રૂપ લઈ લે છે. એટલે 100 વત્તા 5 કેટલા થશે? 105 થશે. અને 100 ગુણ્યા 5 કેટલા થશે? 500 થશે. એટલા માટે કહેવાય છે કે એક સારા કર્મનું ફળ અનેક ગુણા પ્રાપ્ત થતું હોય છે. આપણે કહીએ છીએ, વાવીએ છીએ કણ અને મેળવીએ છીએ મણ. તો આ કણ અને મણનો હિસાબ છે, પણ ક્યારે? જ્યારે આપણે એને પ્રેક્ટિકલમાં લાવીએ છીએ. જેવી રીતે કોઈ એક વ્યક્તિ બીમાર છે, એને તમે જોવા ગયા, એના ઉપર તમને દયા આવી કે બિચારા સાજા થઈ જાય, કેવી તકલીફ અનુભવ કરે છે. આ જે દયાનો ભાવ મનમાં જાગવો એટલે શું થયો? સરવાળો થયો. અને આવી દયા આપણે પ્રેક્ટિકલમાં કરીએ, આપણે એમને ડોક્ટર પાસે લઈ જઈએ, દવા કરાવીએ અને એ બીમારીમાંથી મુક્ત થઈ જાય તો એ શું થશે? એક ગુણાકારનું રૂપ લઈ લેશે. તો મનમાં દયા જાગવી એ સરવાળો છે, અને એ દયા કર્મમાં આવે તો એ ગુણાકારમાં એનો હિસાબ થઈ જાય છે. એવી જ રીતે આપણા મનમાં 100 સારા વિચાર છે અને 5 એવા ખોટા વિચાર આવ્યા, નફરતના, વેરના, ઈર્ષાના, પરચિંતનના, તો શું થશે? બાદબાકી થઈ જશે. 100 માંથી 5 ઓછા કરીએ એટલે કેટલા થશે? 95 થશે. અને આવા વિચારો કર્મમાં આવી જશે તો સીધો ભાગાકાર થઈ જશે. 100 ને 5 ભાગો એટલે કેટલા? 20 રહી જશે. ક્યાં 500 અને ક્યાં 20. જેવી રીતે કર્મ ખૂબ ઝડપથી સારા કર્મ આગળ વધતા હોય છે, એટલા જ ખોટા કર્મ ખૂબ જ ઝડપથી આપણને નીચે લઈ આવતા હોય છે. એટલે જેમ આપણને કોઈના માટે વેર ભાવના છે, કોઈને મનમાં એક એવો વિચાર આવ્યો, બસ એને મારી નાખું, મારી નાખું, મારી નાખું, એવો જે વિચાર છે, એ વિચાર એ બાદબાકી થાય. પણ ખરેખર જ્યારે આપણે ચપ્પુ લઈને કે એવું શસ્ત્ર દ્વારા જ્યારે એનું ખૂન કરી નાખીએ, ત્યારે એ ખૂબ કર્મનું એકાઉન્ટ નીચે આવી જાય છે. એટલા માટે પ્રેક્ટિકલ જીવનમાં પણ આપણે જોઈએ છીએ, જ્યાં સુધી વિચારોની અશુદ્ધિ છે ત્યાં સુધી આપણે પકડાતા નથી. કહ્યું ને કે મરવાના વિચારો ત્યાં પોલીસ નથી પકડતી, પણ જ્યારે પ્રેક્ટિકલમાં એવું કર્મ કરી લીધું તો તરત આપણે જેલમાં જવું પડતું હોય છે. એટલે આ કર્મનો એક હિસાબ છે. આપણે આવા હિસાબને રોજ પોતાના જાતથી કરતા રહીશું તો ખરેખર આપણે આપણા સારા કર્મનું ભાથું એ ભેગું થશે. અને સાર રૂપમાં કે આપણે આવા સારા કર્મનું ભાથું ભેગું કરી શકીએ એના માટે થોડીક જ વાતો આપણે યાદ રાખીશું, ધ્યાનમાં લઈશું. બતાવ્યું છે કે આપણું કર્મ કેવું હોવું જોઈએ. આપણું કર્મ એવું હોય કે જેમાં કંઈક મર્મ સમાયેલો હોય. મર્મ એટલે કંઈક સાર હોય. સાર વગરનું કર્મ ના હોવું જોઈએ. સાર વગરનું કર્મ એટલે શું? જે બોલવું છે એના કરતા વધારે પડતું બોલીએ તો એ પણ શું છે? સાર વગરનું છે. જે સાંભળવાનું છે એ જ વાતને વધારે પડતી સાંભળીએ તો એ પણ શું છે? સાર વગરનું છે. જે જોવાનું છે એના કરતા વધારે પડતું જોઈએ એ પણ શું છે? સાર વગરનું છે. એટલે જ્યારે કોઈ વધારે બોલે તો આપણે એને શું કહેતા હોઈએ છીએ કે આ શું અર્થ વગરનું બોલ બોલ કરો છો. એટલે આપણું એવું કર્મ હોવું જોઈએ કે જે કર્મમાં કંઈક અર્થ અને મર્મ ભેદ સમાયેલો હોય એવું કર્મ હોવું જોઈએ. બીજું કર્મ એવું હોવું જોઈએ, જે કર્મ કરીએ છીએ એ ઈશ્વરની સાનિધ્યમાં કરીએ, પરમાત્મા પિતાની યાદમાં કરીએ. ઈશ્વરની સાનિધ્યમાં કરેલું કર્મ હંમેશા શ્રેષ્ઠ હોય છે. એ સાધારણ કર્મ પણ શ્રેષ્ઠ બની જાય છે. જેવી રીતે બહેનો રસોઈ બનાવતા હોય છે તો રસોઈ તો બનાવવાની જ હોય છે, એ કર્મ તો છે જ, પણ એ કર્મ એક આડાવડા વિચારોથી કરીએ અને એ જ કર્મ પરમાત્માની યાદમાં કરો તો આડાવડા વિચારો કે મનને ભટકાવીને કરીશું તો એનું ફળ નથી, પણ એ જ કર્મ પરમાત્માની યાદમાં તમે પ્રેમથી ભોજન બનાવો તો એ કર્મ એ ફળ આપે છે। એટલે દરેક નાનામાં નાનું કર્મ એ આપણે પરમાત્માની યાદમાં કરીશું તો પણ આપણું કર્મ એ શ્રેષ્ઠ બનતું જશે। ત્રીજી વાત છે કે પોતાનું કર્મ એ પોતે જ કરીએ, બીજાની પાસે ન કરાવીએ, નહીં તો આપણું એટલું ઓછું થઈ જતું હોય છે। એટલે પોતાનું કર્મ પોતે જ કરીએ અને નિસ્વાર્થ ભાવથી કર્મ કરીએ। આપણે જે કરીએ છીએ એમાં કોઈ પણ પ્રકારની સ્વાર્થ ભાવના ના હોય, ચલો બીજો કોઈ સ્વાર્થ ના હોય તો એટલો સ્વાર્થ ચોક્કસ હોય છે, મારું નામ થવું જોઈએ, મને માન મળવું જોઈએ, મેં સારું કર્યું છે તો મારી મહિમા થવી જોઈએ, મારા ગુણ ગાવા જોઈએ, તો આ શું છે? આ પણ સ્વાર્થ ભાવના છે। આવી સ્વાર્થ ભાવના એ આપણામાં ન આવે માટે જે કર્મ કરીએ એનું ફળ જે કંઈ મળે એ આપણે પ્રભુને અર્પણ કરી દઈએ। સમજો, હું જે કંઈ કરી રહી છું મારો એમાં જરા પણ સ્વાર્થ નથી, સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી કર્મ કરી રહી છું। પણ સ્વાભાવિક છે, જે સારું કરે છે એને વધારે નહીં પણ અમુક લોકો તો મહિમા કરવાવાળા હોય છે કે ખૂબ સારું કરી રહ્યા છે, ખૂબ સારું કરી રહ્યા છે। તો આ સારું કર્મ કર્યા પછી મારી મહિમા થાય એવી કોઈ અપેક્ષા નથી, પણ સ્વાભાવિક છે જો આવી મહિમા થાય તો મારે શું કરવાનું? જો મહિમા થાય છે તે વખતે જો મનમાં એવો ભાવ આવી ગયો જો મેં કેટલું સરસ કર્યું તો એનું ફળ નથી મળતું, અંદરથી એ મહિમાને આપણે સ્વીકારી લીધી। પણ એ મહિમા આપણે પ્રભુને અર્પિત કરી દઈએ, ભગવાનનો આભાર માની લઈએ કે ખરેખર ભગવાને મને નિમિત્ત બનાવી અને મારા દ્વારા જે સારું કરાવ્યું એ ભગવાનનો ખૂબ આભાર, તો એ મહિમા મેં ના સ્વીકારી પણ એ મહિમાનું ફળ મેં પ્રભુને અર્પણ કરી દીધું એટલે એમાં મારી નિસ્વાર્થતા આવી ગઈ। એટલે જે કંઈ કરીએ એ નિસ્વાર્થ ભાવથી કરેલું કર્મ હોય, અને એવું કર્મ કે જેમાં પોતાનું પણ કલ્યાણ સમાયેલું હોય અને બીજાનું પણ કલ્યાણ સમાયેલું હોય, પોતાના સ્વાર્થ ખાતર બીજાનું અકલ્યાણ ન થાય અને બીજાના કલ્યાણ ખાતર પોતાનું અકલ્યાણ ન થાય, એવું આપણું કર્મ હોવું જોઈએ। એનું એક ઉદાહરણ છે, એક વખત એક મહાત્મા બેઠા હતા અને ત્યાંથી એક ગાય પસાર થાય છે। એ ગાયની પાછળ એક કસાઈ હોય છે જે એને કસાઈખાને લઈ જવા માટે એનો પીછો કરે છે। એટલે મહાત્મા બેઠેલા હતા, એમણે ગાયને જોઈ ત્યાંથી જતી, પાછળ પાછળ કસાઈ આવ્યો અને પૂછે છે કે મહાત્માજી, તમે અહીંયાથી ગાયને જતી જોઈ? હવે જો એ હા પાડે તો ગાયની હત્યા છે અને જો ના પાડે તો મહાત્મા થઈને ખોટું બોલ્યા એવું કહેવાય। એટલે એમણે શું જવાબ આપ્યો હશે? એમણે ખૂબ સરસ જવાબ આપ્યો। એમણે એવું કહ્યું કે જે જુએ છે એ બોલી શકતી નથી। કોણ જુએ છે? આંખ જુએ છે, પણ એ બોલે છે ના. અને કે જે બોલે છે એ જોઈ શકતું નથી. એટલે પોતાનું પણ કલ્યાણ, બીજાનું પણ કલ્યાણ એવા આપણા કર્મ હોવા જોઈએ. એટલે ખૂબ સુંદર મજાનું એક ગીત પણ છે કે કર્મ કરો એસે ભાઈ પડે ન ફિર પછતાના. એવા કર્મ આપણા જીવનમાં હોવા જોઈએ, ક્યારેય આપણે એનો પશ્ચાતાપ ન કરવો પડે. એટલે આવા શ્રેષ્ઠ કર્મ દ્વારા સદગુણોના ફળ મેળવવા માટે સારા કર્મની ખેતી કરીએ. અને એ ખેતી માટે આપણે મનને મોટું રાખીએ. જેમ એક વીઘો આપણી ખેતી હોય અને આજુબાજુની બીજી વધારે જગ્યા લઈને જ્યારે 100 વીઘા આપણી જમીન થઈ જાય તો આપણને કેટલી બધી ખુશી થાય છે. આપણને અંદરથી એમ હોય છે કે મારી તો બહુ બોળી ખેતી છે. તો જેમ જેમ એ ખેતી આપણી વધતી જાય છે એમ આપણને ખુશી થાય છે, એમ આપણે આપણા જીવનની ખેતીને પણ નાની ન રાખતા આને પણ આપણે શું કરતા જઈશું? બોળી કરતા જઈશું, વધારતા જઈશું, મોટી જમીનના માલિક બનતા જઈશું. એટલી જ આપણે આપણા જીવનમાં આંતરિક ખુશી, સુખ અને શાંતિનો સદાના માટે અનુભવ કરી શકીશું. ઓમ શાંતિ. હવે આપણે 5 મિનિટ માટે પરમાત્મા પિતાની યાદમાં બેસીશું અને આપણે આપણા સંકલ્પરૂપી બીજને મજબૂત બનાવીશું કે હું મારા અહીંયાથી જે સંકલ્પ કરીને જઈશ, ગમે તેવા પરિબળોની વચ્ચે હું મારા સંકલ્પમાં દ્રઢ રહી અને દિવ્ય ગુણોના સારા ફળ મેળવીશ. એની શક્તિ આપણે પરમાત્મા પિતા પાસેથી પ્રાપ્ત થાય એવી આપણે પરમાત્માને ખૂબ જ પ્રેમથી યાદ કરીશું.
કર્મ કરો એસે ભાઈ તુમ પડે ન ફિર પછતાના, પડે ન ફિર પછતાના. કર્મ કરો એસે ભાઈ તુમ પડે ન ફિર પછતાના, પડે ન ફિર પછતાના. એક દિન તો ધર્મરાજ કો પડેગા મુખ દિખલાના, પડેગા મુખ દિખલાના. એક દિન તો ધર્મરાજ કો પડેગા મુખ દિખલાના, પડેગા મુખ દિખલાના. કર્મ કરો એસે ભાઈ તુમ પડે ન ફિર પછતાના, પડે ન ફિર પછતાના. કર્મ કરો એસે કર્મ કરો, કર્મ કરો એસે કર્મ કરો. સંકલ્પ ચલાઓ, નિંદા કરતા હૈ જો તુમ્હારી અપના ઉસે બનાઓ. આંખો સે કભી બુરા ન દેખો, પડે જો આંખ ઝુકાના, પડે જો આંખ ઝુકાના. આંખો સે કભી બુરા ન દેખો, પડે જો આંખ ઝુકાના, પડે જો આંખ ઝુકાના. કર્મ કરો એસે ભાઈ તુમ પડે ન ફિર પછતાના, પડે ન ફિર પછતાના. કર્મ કરો ભાઈ કર્મ કરો, કર્મ કરો ભાઈ કર્મ કરો. ज्ञान रतन भंडारे अब तुम खोलो, कानों से कभी सुनो न ऐसा पड़े जो कान कटाना, पड़े जो कान कटाना, कानों से कभी सुनो न ऐसा पड़े जो कान कटाना, पड़े जो कान कटाना, कर्म करो ऐसे भाई तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना, कर्म करो